મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 11/9/85નું પ્રવચન, સળંગ પ્રવચન નંબર 108.
અને એ સત્તા પણ કર્મની સત્તા એની પાસે છે, અને કર્મનો ઉદય પણ આવે છે, અને ઉદયમાં પોતાના સ્વભાવને ભૂલી અને પરથી કર્મનું લક્ષ કરે છે, અને કર્મનો સંબંધ કરતા નિમિત્તના લક્ષે નૈમિત શુભાશુભ ભાવ પણ થાય છે. એમાં કહે છે આત્મામાં નહીં, પર્યાયમાં એ શુભાશુભ ભાવ થાય છે, અને એના નિમિત્તે નવી પુનઃ પાપની કર્મની પ્રકૃતિનો વન પણ થાય. આવો નિમિત્ત નૈમિત સંબંધ વર્તમાનમાં વર્તતો હોવા છતાં પણ અલૌકિક વસ્તુ શાંતિથી જો સમજે તો કામ થઈ જાય. ભૂતપાપને ઉત્પન્ન કરનાર સમર્થ અને શુભ શુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી. પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, જૂના કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ થાય છે, અને શુભાશુભનું નિમિત્ત પામીને નવા કર્મનો બંધ પણ, નવા કર્મના બંધમાં શુભાશુભ ભાવ નિમિત્ત છે. ભગવાન નાયક આત્મામાં નિમિત્ત હતો ત્યારે કે જયારે નવો બંધ થાય છે ત્યારે. આઠ કર્મ આઠ પ્રકારના કર્મનો બંધ નો થાય છે, એમાં ઉપાદાન કારણ આત્મા નથી અને નિમિત્ત કારણ પણ આત્મા નથી. તો નિમિત્ત કારણ કોણ છે? કે સ્વભાવને ભૂલે છે એની દશામાં શુભાશુભ ભાવ થાય છે, એ પર્યાય એ નવા કર્મના બંધનું નિમિત્ત કારણ થાય છે. ઉપાદાન કારણ કર્મ છે અને એનું નિમિત્ત કારણ શુભાશુભ ભાવ છે. ભગવાન આત્મા ઉપાદાન કારણ એ નથી ને નિમિત્ત કારણ પણ. આ તો મંત્રો છે, જેમ સરસ કર્યો અને મંત્ર નો ઉતાર લાવો, મંત્ર બોલે અને યોગાર જો એવું હોય તો થોડું આવ્યું હોય તો ઉતરે તો એના જ કારણે, અને આરોપ આવ્યો મંત્ર થી જે ઋતુ હરાવ એવા એક ટકો ધારી નથી. જે મિત્રું છે એ મંત્ર થી મિત્રું નથી. એ જેવી પર્યાયના ભેટો કાળ હતો ત્યારે મંત્ર ને ઉચ્ચાર કહેવામાં. એ રીતે અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે કે સાંભળ પ્રભુ આત્માની વાત એ પૂછી છે ઉદાહરણ હું કરે છો. અનાદિ કાળથી અજ્ઞાની પ્રાણીને કર્મનો સંબંધ થયો છે અને કર્મ સત્તામાં પણ છે, એનો અભાર રાખવા પાપના ઉદયમાં પણ કરવા માટે ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવવા કાળે અસાવધાનથી છે, અસાવધાનથી છે એની દશામાં શુભાશુભ ભાવ પણ આવે. ગુણે અસાવધાની છે એને સાવધાન થયો એને
દશામાં પણ નથી.
એ અસાવધાની છે એ દશામાં શુભાશુભ ભાવ થાય છે, અને નવા પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિનો કર્મનો રસપણનો બંધ પણ થાય છે. એ જે આઠ પ્રકારના કર્મ બંધાય છે એનું ઉપાદાન કારણ એ કર્મના રસગણો છે, પૂતગલ છે ઉપાદાન કારણ. એનું ઉપાદાન કારણ કોણ છે? પૂતગલ જ પોતે આદિ અંતમાન જ્ઞાનાવરણાદિ રૂપે સ્વતંત્રપણે કરતા કર્મ વ્યાપક વ્યાપક થઈને ભણવે છે, પણ એના પ્રેમનો જયારે સ્વભાવ છે ત્યારે એમાં અનુકૂળ નિમિત્ત શુભાશુભ ભાવ છે. તો શુભાશુભ ભાવ એને નિમિત્ત થાય છે, અને એ નૈમિત્તિક અવસ્થા એ ઉપાદાન છે, નિમિત્ત શુભાશુભ ભાવ છે. પણ એ વખતે શુભાશુભ ભાવથી ભિન્ન નાયક તત્વ છે, એ કર્મના બંધમાં ઉપાદાન કારણ પણ થતો નથી અને નિમિત્ત કારણ પણ લાગુ પડતો. જો ઉપાદાન કામ થયો તો આત્મા જડ થઈ જાય, કર્મ થાય તો ઉપાદાન કરે, અને જો એનો નિમિત્ત કરતા હોય તો નિમિત્ત કરતા પણ એનો દોષ આવે તો કર્મ નો કોઈ અભાવ થાય નહીં. માટે ઉપાદાન પણ એ પણ કર્મ નો કરતા નથી અને નિમિત્ત કરતા પણ આત્મા નથી. ત્યારે નિમિત્ત કરતા કોણ છે? એક સમયની મર્યાદ, એ કોની? અસાવધાન દશા વાળો અજ્ઞાની જીવ, એની પર્યાય નિમિત્ત થાય છે. સાધક નું જ્ઞાન એમાં નિમિત્ત થતું નથી, એ જરામાં નિમિત્ત થાય છે. અલૌકિક સમય સાથતા હતા ગુરુદેવ ફરમાવતા હતા કે જેને ચક્રવર્તી ના કરતા વધી જાય એને આ સાંભળવા મળે. ભૂતપૂર્તિ વાણી કાન ઉપર આવે માં ભાગીકાળી એ આચાર્ય ભગવાન કરુણા કરીને ભવ્ય પ્રાણી પ્રશ્ન કર્યો છે રૂચિ મંત્રે કે પ્રભુ આત્માનું સ્વરૂપ સમજાવો. ત્યારે કહે છે કે પુષ્પાપને ઉત્પન્ન થતા સમસ્ત અનેક કૃપા સ્વભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. ઉપર જોયો દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો હું એ પુણ્યને પાપને નિષ્ઠાયેલા સુભાષ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી, એટલે તેના સ્વભાવે થતો નથી, આશ્રવ રૂપે આત્મા થતો નથી, જીવ થતો આશ્રવ રૂપે થતો નથી, પરિણમતો નથી, એટલે તેના સ્વભાવ રૂપે થતો કે પુષ્પાપને મીઠા એવા સુભાષનું ભાવ પર્યાયમાં થાય છે તો પણ એ ભગવાનના અનંત આત્મા એ સુભાષનું ભાવ તેના સ્વભાવ રૂપે આત્મા થતો પોતાના નિભાવને છોડતો નથી અને રાજ રૂપે થતો થયો નથી. તેના સ્વભાવે પરણતો નથી ને થતો નથી, નાયક ભાવની જળભાવ રૂપે થતો નથી. તેથી તે કારણે કારણ કે સુભાષનું રૂપે થતો નથી તે કારણે પ્રબળ નથી અને સુભાષનો અભાવ થાય અને અપ્રમત થાય તો એ રૂપે પણ થતો નથી. જો સુભાષ રૂપે થાય તો રૂપે થાય. જો આત્મા પોતાના નિભાવને છોડી
બરાબર
અને જો રાજરૂપે થઈ જાય તો કે છે કે રાજરૂપે થતો નથી, કેમ કે નિભાવને છોડતો નથી અને રાજના અભાવ વિકરાળ ભાવ થાય એના પ્રભાવે પણ થતો નથી. માટે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, પર્યાયના ધર્મ છે ધર્મના સ્વભાવમાં એવા
કરતા એવો ને એવો રહી જાય,
એવો ને એવો અકારક આવે. એક નાયક ભાવમાં એના કર્મમાં જાણવું છે પણ એના કર્મમાં રાજનું કરવું છે. અરે ટીકા દ્રવ્યમાં તો રાજનું કરવું નથી પણ ઉપયોગમાં એના કર્મમાં જાણવું ને જાણવું છે. એના કર્મમાં રાજનું કરવું ઉપયોગમાં એના આવવું વિધાદ્રવમાં તો રાજનું કરવું નથી પણ એની પાસે જે વર્તમાન ઉપયોગ છે એના કર્મમાં પણ જાણવું માત્ર છે, એના કર્મમાં રાજનું કરવું છે. આત્મા છે એ નાયક છે અને એ અવસ્થામાં જ્ઞાન પ્રગટ થાય છે. નાયક જે છે એ તો જ્ઞાન શક્તિનો પીઢ છે અને એની પર્યાયમાં જે જાણવાનો વ્યાપાર થાય છે એના ગર્ભમાં જાણવું 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 જ આવે છે. એના ગર્ભમાં રાજનું કર્મ આવતો
બરાબર
અહીંયા કે છે કે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તે સમત અન્ય દ્રવ્યના ભાવોથી ભીજ પણ ઉપાસ ભાવ કહેવાય. હવે ત્યાં શુદ્ધાત્મા જે છે તેમાં પ્રમત અપ્રમતની દશાઓ નથી. ઉત્પાદના પરિણામથી આત્મા ભિન્ન છે. ભાવકર્મ દ્રવ્યકર્મ અને નવકર્મથી આત્મા નહીં છે. એવો જે શુદ્ધાત્મા એ સમર્થ અન્ય દ્રવ્યો એટલે કે કર્મના જે ઉદયો અને એમાં રહેલો રાગાદીનો અનુભવ એ અન્ય દ્રવ્યના જે ભાવો છે એનાથી ભિન્નપણે એટલે કર્મનું ને નવકર્મનું લક્ષ છોડીને જયારે આત્મા આત્મનો અનુભવ કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવામાં નિમિત્તનો લક્ષ કરે ત્યાં સુધી આત્માને આત્માનો અનુભવ થતો નથી. સમસ્ત અન્ય દ્રવ્ય એના જે ભાવો રાગ દ્વેષ મોહ એ જળ કર્મનો અનુભવ છે. જીવ જોડાય તો રાગ થાય, બાકી રાગ તો પ્રથમથી જળ કર્મમાં છે.
શું કહ્યું? પ્રથમથી જળ કર્મમાં છે.
ફરીથી એ સમજ તો વિચારે છે. સમજ અન્ય દ્રવ્યો ના ભાવો અન્ય દ્રવ્ય ના ભાવો એટલે જળ કર્મ દ્રવ્ય કર્મ છે. એની અંદર રાગ દ્વેષ મોહ સુખ દુઃખના પરિણામ એવો અનુભવ જીવ જોડાય તો એને નિમિત્ત થાય એવો અનુભવ એમાં છે. એ અજીવ સંબંધ એનું ભાવકર્મ છે. એ બતાવ્યું હતું તમને ગોમળતાની ગાથા. ફરીથી સૂક્ષ્મ છે કે રાગ થાય ત્યારે બે જગ્યાએ થાય, એક જીવ સંબંધે અને એક અજીવ સંબંધે. અજીવ સંબંધમાં જે રાગ થાય એ નિમિત્ત રૂપે છે અને એમાં જોડાય તો જીવમાં રાગ થાય તો થાય અને ન થાય તો ન થાય, જોડાય તો થાય અને ન જોડાય તો ન થાય. ગર્ભના ઉદયમાં રાગ આવ્યો પણ જો એનો જ્ઞાતા થઈ જાય તો એ રાગ છે એમ રાગ કે સુખ એવો એક અનુભવ રસ દ્રવ્યકર્મ માં છે. એ દ્રવ્યકર્મ માં ક્યાંથી આવ્યો તો પ્રશ્નકાર કે છે બીજી ગાથામાં બીજા ક્રમમાં કે અનાદિકાળથી અજ્ઞાની જીવ એના અજ્ઞાનના નિમિત્તે તથા પ્રકારના કર્મનો બંધ થયો હતો. એ અબાધાકાળ કાળ પ્રાર્થના એ રસ લઈને કર્મ ઉદયમાં આવે છે. એ ઉદયમાં આવતા જો જ્ઞાન આત્મામાં જોડાઈ જાય તો રાગનો આ અભાવ થઈ જાય, કર્મ નિર્દેલી જાય છે અને જોડાઈ જાય તો અહીંયા રાગ જોડાય તો થાય અને ન જોડાય તો એટલી સ્વતંત્રતા આત્મામાં છે. માટે સમજ અન્ય દ્રવ્યો ના કોઈ દાખલા તરીકે અપમાન કરે પણ અપમાન કરે કે જ્ઞાતા થઈ જઈએ તો ન જોડાય તો આઈ ભાઈ ખાય ગમે એટલું બોલે બહુ બોલે ભાઈ તું થાકી જાય વાર ગ્યામો ખાઈ અને પછી મને જે કેવું ફળ કહેજે. સમજી ગયા? કેમ કે હું તો જાણતા છું અને તું મને કહી રહ્યો છો મારા આત્મા તો અરૂપી છે તને દેખાતો નથી અને દેહ ને તું કહી રહ્યો છે દેહ તો મારો નથી તું કેને કે જો જોડાય તો એ સમજણ થાય અને જો જોડાય નહીં તો ગમે એવા છાપા છપાવે અને પત્રિકા વિરોધની છાપે છાપો તો છાપો તમારી સાહેબ ઉમેરે છે અમને તમે કે નહીં અમે એના ધણી અમને કહ્યું છે એમ અમે જાણતા જ નથી કે અમારો આત્મા તો નથી તને તો અમારો આત્મા દેખાતો નથી અને આ દેહ દેખાય છે તો દેહ તો અમારો નથી. થોડીક વાર ઠેકડા મારી અને એ પણ થાકીને જાય તો જાય કે આ ઘરે નહીં આવવા દેવું. સમસ્ત અનિદ્રના ભાવો જે કર્મની અંદર અજીવ સંબંધનો રાગ જળ કર્મમાં એક અનુભવ છે. અજ્ઞાન નું નિમિત્ત પામીને તથા પ્રકારનો એમ ખાટો મીઠો રસ નો કર્મમાં છે એમ રાગ દ્વેષ સુખ દુઃખનો રસ દ્રવ્યકર્મની સત્તામાં છે. જો જોડાય તો એ રાગ થાય અને ન જોડાય તો એ જ્ઞાન નું ઉદ્દેશ થઈ જાય, નિમિત્ત થાય. અહીંયા જ્ઞાન થાય તો નિમિત્ત કહેવાય, એ જ્ઞાન નું ઉદ્દેશ થઈ જાય. જો જ્ઞાન ન થાય અને જોડાય તો એને નિમિત્ત કહેવાય, અહીંયા નિમિત્ત થાય તો નિમિત્ત કહેવાય, અહીંયા જ્ઞાન થાય તો નિમિત્ત નામ ને બદલે થઈ જાય.
જેવી વસ્તુ સ્થિતિ છે એવું પરિણામ થઈ જાય.
ખરેખર જ્ઞેય છે પણ જ્ઞાનો એને નિમિત્ત બનાવે છે, બનાવે છે પોતે પોતાના જ્ઞાતા સ્વભાવથી ભૂલી એમાં જોડાય અને મને આમ કહ્યું, મને આમ કહ્યું, મને આમ કહ્યું. અને ક્રોધ છો તો એને કર્મ ને નિમિત્ત કહેવામાં આવે છે. અહીં જ્ઞાન થાય તો જ્ઞાન નું ઉદય થઈ જાય. સમજ અંગેન્દ્રિયોના ભાવોથી ભિન્નપણે નિમિત્તો લક્ષ્યું અને ઉપાદાનો લક્ષ થયું ત્યારે તેને આરાધના કરી આત્માની ઉપાસના કરી તેથી તેને શુદ્ધ કહેવામાં આવે છે. શુદ્ધ ભર્યા પ્રગટ થઈને શુદ્ધ નો અનુભવ કર્યો કે હું તો શુદ્ધ છું, માં હું તો અશુદ્ધ કોઈ થયો નથી. હવે બીજો ભાવ ચૂકો છે ને એટલે ભાવ આવ્યો, ભાવ તો આવ્યો હે, ક્યાં સાંભળવા જેવું છે એટલો તો ભાવ આવ્યો છે. નહીં અમૃતચંદ્ર આચાર્ય ટીકા અમૃત પ્રસાદ અમૃત નું પાન થઈ જાય એવી વાત વળી દાહેના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. લાકડા ને જયારે અગ્નિ બાળે એ અપેક્ષા ધ્યાનમાં લઈ એ અપેક્ષાથી જોઈ લાકડા ને ખાના ને બાળે અગ્નિ એવી અપેક્ષાથી જોઈએ તો અગ્નિ ને બાળનાર છે એમ કહેવામાં આવે છે. લાકડા ને ખાના ને બાળે છે એમ કહેવામાં આવે છે. જે જીવ અગ્નિ ના સ્વરૂપ ને સમજતો જ નહોતો એને સાપેક્ષ દ્વારા સમજાવે છે કે અગ્નિ કોને કહેવાય. લાકડા ને બાળે છે અગ્નિ, ખાના ને બાળે છે અગ્નિ, સૂકા ઘર ને બાળે છે અગ્નિ. એક શિષ્ય ને આ પાઠ આપ્યો, પછી બીજો શિષ્ય આવ્યો બીજા દિવસનો, પેલો નવો હતો તો તેને નવી એક વાત કરી. બોલો આગલી ત્યાં એવો તો બીજી ત્યાં એવો બીજો શિષ્ય ને કે અગ્નિ કેને કહેવાય કે ઉષ્ણ તે અગ્નિ. બે શિષ્ય થયા અને ત્રીજો શિષ્ય આવ્યો ત્રીજા છે પહેલી રીતના પાઠ લઈ ગયો હતો પણ એ પાછો ત્રીજો પાઠ લેવા આવ્યો. તે ગુરુ કે પ્રભુ અગ્નિ કોને કહેવાય કે એને સ્પર્શ કરતા અનુભવ થાય તેને અગ્નિ કહેવામાં આવે છે. પછી બધા ત્રણેય કીધા ભેગા ગુરુ પરીક્ષા લે છે. ભાઈ ઉભા થાવ આપણા રૂમમાં ફલાણે ઠેકાણે અગ્નિ ક્યાં છે તપાસ કરી આવો. તો બોલો ગયો કે ક્યાંય લાકડા ને બાળે એવી અગ્નિ દેખાણી નહીં. ત્યારે આવ્યો પાછો ગુરુજી ક્યાંય અગ્નિ દેખાતી કેમ કે એના બગડીમાં વિષ્ણુ વ્યવહાર સાપે વ્યવહાર નો નિષેધ કરવાની શક્તિ એનામાં નથી. લાકડા ને બાળે એટલે અગ્નિ કહેવાય ને. તો કઈ લાકડા ને બાળનારી અગ્નિ તો અગ્નિ તો હતી, અગ્નિ તો લાલ હું ચકડીમાં પડી હતી પણ લાકડા ને બાળે છે અગ્નિ. એ લાકડું કરી ગયું હતું કે જેને જાણે તો નાની લાકડું કરી ગયું છે અગ્નિ કોને કહેવાય કે ઉષ્ણ તે અગ્નિ. બે નાપાસ થઈ ગયા. ત્રીજો આવ્યો કે અગ્નિ છે અગ્નિ કેમ જાયું અગ્નિ છે કેમ જાયું કે સાહેબ આગળ અનુભવ થઈ ગયો કે આ જ અગ્નિ છે. ઉષ્ણ તે અગ્નિ એમ પણ નહીં, લાકડા ને બાળે તે અગ્નિ પણ એમ પણ નથી. વ્યવહાર દ્વારા નિશ્ચય ને સમજાવે છે પણ અજ્ઞાની જે વ્યવહાર ને પકડી લે છે નિશ્ચય સુધી પહોંચતો એમ દાહેના આકારે થવાથી અગ્નિ એ દહન કહેવાય છે. લાકડા ને બાળે તેથી અગ્નિ ને દહન બાંધનાર કહેવાય છે તો પણ દાયક શુદ્ધતા તેને નથી. લાકડા ને મારે તો જ અગ્નિ નું અસ્તિત્વ છે એમ છે નહીં. અગ્નિ તો અગ્નિ થી છે, લાકડું લાકડામાં છે, ઈંધન ઈંધન માં, અગ્નિ તો ઈંધન નો અગ્નિ, અગ્નિ નો ઈંધન નહીં કથા આવે છે. કેવી રીતે આ તો વિસ્તાર છે અને સદભૂત વ્યવહાર થી સમજાય. લાકડા ને પાળે એવી અપેક્ષા લેવી અસદભૂત વ્યવહાર છે, અને ઉષ્ણ કે અગ્નિ સદભૂત વ્યવહાર છે. એ બે કૃપા નક્કી છે, બે જે નાયક ને સમજતો નથી, આત્મા ને જે ઓળખાણ નથી, એને શિષ્ય એવા શિષ્ય ને સમજાવે છે કે જ્ઞાતા થવાથી એટલે જ્ઞેયો ને જાણવાથી, પરજ્ઞેયો ને જાણવાથી તે ભાવ ને નાયક પણ પ્રસિદ્ધ છે, જગત ને આ વાત પ્રસિદ્ધ છે. એને એના અનુભવ થી જે પ્રસિદ્ધ છે એના દ્વારા એને સમજાવે છે કે જ્ઞેયો ને જાણે તેને જાણનાર નાયક કહેવામાં તત્ ઢાપણ. હા સાહેબ, બરાબર. હા સાહેબ, શું કહ્યું કે જે અગ્નિને નહોતો જાણતો એને લાકડા ને બાળે ત્યાં અગ્નિ સમજાય, એમ કે આત્માને સમજતો નથી, અજાણ છે, એને સમજાવવા માટે એમ કહ્યું કે આ રૂમાલ ને જાણે તેને જાણનાર આત્મા કહેવામાં આવે છે. જેને રૂમાલ ને ના જાણે તો આત્મા નથી, એમ થઈ ગયું ને. અસદભૂત વ્યવહારમાં અટકી ગયો અને ક્યાં સદભૂત વ્યવહારમાં અટકી ગયો. સગળો વ્યવહાર ભૂતા કે ભૂતાર્થ ને આશ્રય સમય દર્શન થાય ત્યાં સુધી પહોંચ્યો નહીં. બંને જાણે એને આત્મા કહેવાય,
બરાબર.
એક અને જ્ઞાન આત્માને જાણે તેને આત્મા કહેવાય, એ બે વ્યવહાર છે. એ બે, એક અસદભૂત વ્યવહાર ને સદભૂત વ્યવહાર, એ બે વ્યવહાર થી પાર ભગવાન આત્મા નીચે અંદર બિરાજમાન છે. તે જે જ્ઞાન પ્રવૃત્તિ અંદર માં ગઈ અને અનુભવ થયો તે જ્ઞાન ની પર્યાય ને નિશ્ચય કહેવામાં આવે છે. એ વાત સમજાવે,
બરાબર.
એ જ્ઞાતા થવાથી એટલે જ્ઞેયો ને જાણવાથી તે ભાવ ને નાયક પણ પ્રસિદ્ધ છે, જગત ને આ વાત પ્રસિદ્ધ છે કે પરને જાણે તેને આત્મા કહેવામાં આવે. એટલે પરને કરે કાઢી નાખ્યું, પરને કરે શું કહ્યું, ડાઘને કરે કાઢી નાખ્યું. આ તો સમય સાર, તો સમય સાર છે. આત્માને સમજાવવા માટે વ્યવહાર પણ એવો લીધો કે જ્ઞેયને જાણે તેને જાણનાર કહેવામાં આવે, જ્ઞેયને કરે એને જાણનાર કહેવામાં આવતો. ભાઈ રાઠીભાઈ શું લીધું છે ખબર છે કે જ્ઞેયને જે જાણે તેને આત્મા કહેવામાં આવે, આ ધૂંધો કરે એને આત્મા કહેવામાં આવતો નથી, હાથને જાણે તેને આત્મા કહેવામાં આવે છે. હાથને કરે ઊંચો નીચો એને અજ્ઞાન કહેવામાં આવે છે. એમાં તો જ્ઞાન નો ઉદભવ થતો નથી, એમાં વ્યવહાર જ્ઞાન આવતું નથી, આમાં વ્યવહાર જ્ઞાન આવે છે. એ રાગને કરે એ તો વ્યવહાર જ્ઞાની નથી, તો અજ્ઞાન માનું. પણ રાગને જાણે તેથી આત્માને જાણનાર કહેવામાં આવે છે. જ્ઞાતા થવાથી એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, તે કારણે તેને આત્માને જાણનાર એમ કહેવામાં, જ્ઞેયની સાપેક્ષતાથી જ્ઞાયની સિદ્ધિ કરે છે, પછી ભેદની સાપેક્ષતાથી સિદ્ધિ કરશે, અને પછી અભેદની સાપેક્ષતાથી સિદ્ધિ કરશે. આ અંદર માં લઈ જશે કે જ્ઞાતા થવાથી તે ભાવને જ્ઞાય ગુણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેય પ્રત શુદ્ધતા તેને નથી. આને જાણે છે માટે આત્મા છે એમ છે તે સમયે રાગ જ્ઞાનમાં જ્ઞેયપણે નિમિત્તપણે જયારે થાય છે ત્યારે હું રાગી છું એમ તો જણાતું નથી, માત્ર રાગનું જ્ઞાન થાય છે એવું જ્ઞાય એમ પણ નથી, પણ એ સમયે એ જાણનારપણે જણાય છે. તેથી રાગમાં આત્મબુદ્ધિ થતી નથી, માટે જ્ઞે અને જો રાગના સ્થળે જાણનાર જણાય તો જ્ઞે શુદ્ધતા થતા અજ્ઞાની જાય. અજ્ઞાની એ જ્ઞાનનો જ્ઞાનીનો તફાવત છે. રાગને જાણે છે ત્યારે જો જાણનાર ન જણાય તો શુદ્ધતા અજ્ઞાન થઈ ગયું, અને રાગ જણાય છે ત્યારે જો જાણનાર ચાલુ રહેતો હોય, જાણનાર જણાયા જણાયા કરતો હોય તો ભલે ને રાગ જણાય
જાણનાર જણાયા કરે છે માટે એમાંથી આત્મ
માટે રાગ નિમિત્ત પણ છે, છતાં રાગ મારું સ્વરૂપ છે, રાગમાં એકતા બુદ્ધિ થશે નથી, જ્ઞે કરતા શુદ્ધતા આવતી નથી. કે રાગના સવિકલ તળે રાગ જણાય છે, ભગવાનની ભક્તિનો રાગ જણાય છે, પણ એ વખતે જાણનાર જણાયા કરે છે, જાણનારાને જાણતા જાણતા રાગ જણાય છે, પણ રાગમાં એટલું બુદ્ધિ નથી, રાગ જ્ઞાનનું ઉદય થઈ જાય. જ્ઞાન થઈ જાય છે અને રાગ થઈ જાય છે, આત્માનું જ્ઞાન થઈ જાય છે અને રાગ જ્ઞાનનું ઉદય થઈ જાય છે.